તારીખ 24/6/1988 પૂજ્યબેન શ્રી ના વચનામૃત બોલ નંબર 389 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 305
ભૂમિકા પ્રમાણે તેને એટલે સાધકને ભૂમિકા પ્રમાણે બાહ્ય પ્રવૃત્તિ હોય છે. બાહ્ય પ્રવૃત્તિના ત્રણ ગુણ સ્થાન, ચોથું ગુણ સ્થાન, પાંચમું ગુણ સ્થાન અને છઠ્ઠું ગુણ સ્થાન. 7 થી 12 સુધીના સાધકના ગુણ સ્થાનોમાં કોઈ બાહ્ય પ્રવૃત્તિ હોતી નથી, કેમ કે એ સર્વ ધ્યાન અવસ્થા સ્થાન છે. સર્વ ધ્યાનના કારે નિરંકલ્પ દશા હોવાને લીધે કોઈ વિકલ્પપૂર્વકની બાહ્ય પ્રવૃત્તિ સંભવિત નથી. જો 7 થી 12 ગુણ સ્થાનમાં બાહ્ય પ્રવૃત્તિ નથી અને વિકલ્પ નથી તો પૂર્ણ સાધ્ય દશા 13 ગુણ સ્થાને કોઈ બાહ્ય પ્રવૃત્તિનો પ્રશ્ન રહેતો નથી. એટલે ચોથે પાંચમે છઠ્ઠે ગુણ સ્થાને ભૂમિકા પ્રમાણે બાહ્ય પ્રવર્તન હોય છે. ભૂમિકાને ઉલ્લંઘીને ઉલ્લંઘન કરીને પણ બાહ્ય પ્રવર્તન હોતું નથી. મૂળ હોય કે મૂળદશાને લીધે વ્યવહાર તેનું ઉલ્લંઘન કરીને બાહ્ય વર્તન કરતા નથી. પંચમ સ્થાનમાં પણ જેટલો આંશિક અને બાય ત્યાગની પ્રતિમા છે તદ અનુસાર એની પ્રવૃત્તિ હોય છે. એથી નીચેના વિષય કસાય એને ઉપાય નથી. એવી રીતે ચતુર્થી સ્થાનમાં પણ જે વ્યવહાર હોઈ શકે જે પ્રકારની પ્રવૃત્તિ એવી ત્યાં ચાલતી નથી. ચોથી સ્થાન તો અવિરતિનું સ્થાન છે, બાય ત્યાગ નથી. તો પણ કેટલીક વાત ત્યાં નિશ્ચિત કરેલી છે, એને સપ્તદશનો હતા નથી પ્રકારના એને વ્યસન ન હોય. એટલે તે 7 પ્રકારને અનુસરીને થતા દોષ એને ન હોય. કુબેર પૂર્વ કુશાસ્ત્રને 9 કોટીમાંથી કોઈ કોટીએ પણ એની સ્થાપના કે અનુમોદના એવી રીતે સુદેવ સુગુરુ સુશાસ્ત્ર એનું 9 કોટી એની વિરાધના, જેમ આની આરાધના ન હોય એમ આની વિરાધના એટલો વ્યવહાર સુનિશ્ચિત છે. સમય દ્રષ્ટિ લડાઈ કરે તો એ લડાઈનો કસાય મોટો દેખાય, પણ એના કરતા સબ્બે ગુરુ શાસ્ત્રની જે વિરાધના છે એનાથી મોટી છે. એટલે ઘણું કસાય દેખાય પણ વિજય કુદેવાદીની આરાધનામાં હોય કે સુદેવાદીની વિરાધનામાં હોય તો એ સૌથી મોટો કસાય છે. એ પ્રકાર ચતુર્થનું સ્થાનમાં બાહ્ય પ્રવર્તનની અંદર હોતો નથી, હોઈ શકે નહીં. હોય તો એને ચતુર્થનું સ્થાન હોય નહીં. બીજા એના ભૂત પ્રભુત્વ ઘણા છે અને એ ભૂત પ્રભુના બહુ પ્રકરણ સત્પુરુષના અનુસંધાનમાં સમાયેલું છે. એમ કેન્દ્રતા મંત્રી ની વ્યાખ્યા કરી છે સમજીએ તો વિદ્યમાન સત્પુરુષ હોવા છતાં તેનાથી વિમુખ વર્તન થાય તો તે અનંતાની મૂલ્ય કશાય વિમુખ નહીં છે. દેવગુરુ શાસ્ત્રને લીધા સીધા દેવગુરુ શાસ્ત્ર ની તો કઈ વાત છે નહીં. એક સત્પુરુષ ની વિરાધનામાં દેવગુરુ શાસ્ત્ર ની વિરાધના સમાજ છે, ત્રણ વિરાધના થઈ ગઈ. એ વિશે એમને ઘણો ખુલ્લો છે પત્રો ની અંદર. ભૂમિકા પ્રમાણે બાહ્ય વર્તન હોય છે પણ ગમે તે સંયોગમાં તેની જ્ઞાન વૈરાગ્ય શક્તિ કેવી જુદી જ રહે છે. ગમે તે સંયોગમાં એટલે પૂર્વકર્મનો ગમે તે પ્રકારનો ઉદય હોય પોતાના આત્મા આશ્રિત જે સ્વરૂપ જ્ઞાન છે એ સ્વરૂપ આશ્રયનું કામ કર્યા જ કરે છે. પોતાના સ્વરૂપ સાથે જે સંયોજન એ સંયોજનનો ત્યાગ કોઈ પણ ઉદયના કાળમાં સાધક કરતા નથી. એની પરિણતિ બરાબર ચાલે છે એ એમની જ્ઞાન શક્તિ છે. જ્ઞાન દ્વારા નિજ સ્વરૂપને અવલંબન કરવાનું જે કાર્ય છે, જ્ઞાન દ્વારા નિજ સ્વરૂપને જ્ઞેય કરવું, સ્વસ્વરૂપે જ્ઞેય નહીં કરતા એમનું જે વેદન ઉત્પન્ન થાય એનું જે જ્ઞાન શક્તિનું કાર્ય છે એ કોઈ પણ સંયોગોમાં ચાલુ ને ચાલુ રહે છે. એ કાર્ય બંધ થતું નથી. વૈરાગ્ય શક્તિ તે જ્ઞાન સારા જગતથી સારા સંસારથી આખા સંસારથી ઉદાસીન છે. એનું જે સ્વરૂપ પરિણતિ વાળું જ્ઞાન છે એ આખા જગતથી ઉદાસ વર્તે છે એટલે કોઈની સામે એ પ્રવૃત્તિ કરતું નથી, કોઈની સાથે પ્રવૃત્તિ કરતું નથી. સ્વભાવે કરીને જ્ઞાન નીચે ઉદાસ ભાવે રહેવું પરણવું એ એનો જ્ઞાનનો સ્વભાવ છે. એટલા માટે અનેક ગુણીઓ જ્ઞાનની અંદર જ્ઞાકાર અનુસાર જ્ઞાનાકાર થવા છતાં અને માન્યતામાં ઊંધો હોય કે આ જ્ઞેયથી મને કાંઈક અસર પહોંચે છે, મારામાં કાંઈક ફેરફાર થાય છે, મને કાંઈક લગાડે છે, ઠંડી ગરમી ખાતું ખારું એવું લાગે છે મને, એવું માને છે. અને કોઈ જ્ઞેયોને ઘણા ઇષ્ટ માને છે, રાખવા ચાહે છે કે આ તો જ્ઞાનમાંથી આગળ જવા જ જોઈએ, દૂર થવા જ ન જોઈએ, તો પણ સ્વભાવે કરીને જે ઉદાસ છે તેથી કરીને કોઈ જ્ઞેયો કાયમ પરિસ્થિતિ પામતા નથી. જ્ઞાનમાં કોઈ પર જ્ઞેયોનું કાયમપણે સ્થાન રહી શકતું નથી, જ્ઞાકારપણે પણ સ્થાન રહેતું નથી. દ્રવથી દ્રવનું મેળવું તો અસંભવિત અને અશક્ય છે, પણ જે કાંઈ પ્રતિબિંબ થવામાં નિમિત્ત નિયમિત સમય છે એનાથી પણ સ્વભાવ દ્રષ્ટિએ તો જ્ઞાન ઉદાસ છે. કોઈની સાથે કાયમી સંબંધ રાખે, કોઈ જ્ઞેયોની સાથે કાયમી સંબંધ રાખે એ જ્ઞાનના સ્વભાવમાં નથી, કેમ કે જ્ઞાન તો ઉદાસ જ છે, આ એનો સ્વભાવ છે. એ સ્વભાવની શક્તિ એ સાધક દશામાં વ્યક્ત થઈ છે, પ્રગટ થઈ છે. અજ્ઞાન દશામાં એની ખબર નથી, જ્ઞાન દશામાં તો એ શક્તિનું ભાન થવાથી તે શક્તિ વિશેષપણે વ્યક્ત થઈ છે. એવી કોઈ જ્ઞાન વૈરાગ્ય શક્તિ જુદી જ રહે છે. એટલે કે જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા બાહ્ય પ્રવૃત્તિ સાથે જ્ઞાની મળતા નથી, જ્ઞાની જુદા રહે છે, મળતા નથી. સંયોગમાં દેખાય, પ્રવૃત્તિ કરતા દેખાય તો પણ અંદરથી ભરતા નથી. જેમ ધાવ માતા બાળકને ઉછેરે છે, સમૃદ્ધ માણસ હોય બાળકની માં મરી ગયું હોય, 1000-2000 રૂપિયા આપે, ખૂબ વાણી પાણીથી ઉછેર કરે, બાળક પ્રવૃત્તિ એવી દેખાય કે એની હૃદયમાં એટલી પ્રવૃત્તિ બાળકને માટે ન કરે, કેમ કે આને તો એને એક જ કામ છે કે તારે બીજું કઈ કામ કરવાનું નથી. માતાના તો મિત્ર ઘરમાં એને જ કામ કરવાના હોય, બાળકનું એને કઈ 24 કલાક આપી શકે નહીં. આ તો 24 કલાક એની પાસે બાળક જરાય રડવું જોઈએ નહીં, જોઈ માગે એને આપ તો પણ એ અંદરથી ભળી જાય, માતાની નેમ એનો પ્રેમ ભળી જાય એના પ્રત્યે, એવું તો બનતું નથી. એમ એને સ્મરણ કરવું પડતું નથી કે હું એની મા નથી. પ્રવૃત્તિ કરે મા દીકરાની જેમ, બેટા કીએ, દીકરો છોકરો એને મા કીએ, નાની ઉંમર ખબર ન હોય તો પણ એને વિસ્મૃતિ થતી નથી કે હું પગારદાર છું. એને સ્મૃતિ કરવી પડતી નથી કે હું પગારદાર છું. સતત ભાન રહે છે. એમ ભિન્ન સ્વભાવનું, ભિન્ન જ્ઞાયક સ્વભાવનું, સ્વભાવ જ્ઞાન હોવાને લીધે તે જ્ઞાન શક્તિ અને પરદ્રવ્યની સાથે નહીં ભણવાની વૈરાગ્ય શક્તિ કોઈ જુદી જ રહે છે. એનો પ્રકાર કોઈ જુદો છે અને એ શક્તિ પોતાનું કાર્ય ઘણા જ કરે છે. એક જ શક્તિનું બે નામ છે ખરેખર. સ્વની અપેક્ષાએ તે જ્ઞાન શક્તિ છે, પરની અપેક્ષાએ તે વૈરાગ્ય શક્તિ છે. હું તો જ્ઞાયક તે જ્ઞાયક જ છું, હું નિશંક જ્ઞાયક છું. પોતાનું સ્વ સ્વરૂપે અનુભવાય એમાં પછી એને શંકા થવાનો અવકાશ રહેતો નથી. મૂળ સ્વરૂપ, મૂળ સ્વરૂપને અભેદ ભાવે અનુભવ ગોચર થયું છે એમાં શંકા છે કે હું નાયક સ્વરૂપે છું, હું મારા સ્વરૂપે છું, અન્ય સ્વરૂપે નથી, એની કોઈ શંકા ઉત્પન્ન થતી નથી. નિશંક નાયક જ છું અથવા પ્રગટ અનુભવ ગોચરપણે હું નાયક જ છું. જે વસ્તુનો પ્રગટ અનુભવ છે એની શંકા છે, જેની પ્રગટ પરિણતિ છે અનુભવની એની શંકા છે, અનુભૂતિની પ્રગટ પરિણતિ છે એની શંકા છે, એની શંકાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. વિભાવને હું કદી એક થયા નથી ભૂતકાળે લઈ લીધો કે હું જ્ઞાયક છું, મારા સ્વરૂપ સાથે વિભાવ કદી એકત્વ પામ્યો નથી, હું વિભાવથી ક્યારે એકને થયો નથી. અજ્ઞાન દશામાં પહેલા ભૂતકાળમાં શું થયું કે ત્યારે એક થયો હોવાનું માન્યું હતું, અભ્યાસે કરીને એકમેકપણાનો અનુભવ કર્યો હતો, પણ તે જૂઠનો અનુભવ હતો, જૂઠો અનુભવ હતો. વસ્તુતાએ હું નાયક છું અને વિભાવ મારી સાથે એકમેક થયા નથી, થયા હોય તો જુદા પડે નહીં, જુદા જણાયા એનો અર્થ કે જુદા હતા તે જુદા જણાયા, જો જુદા નહોતા તો જુદા જણાવવાનો પ્રશ્ન રહેતો નથી. એનાથી એમ બોલવાનું છે. તો જો જ્ઞાની એમ સંવિજ્ઞાનમાં જાણે છે કે વિભાવ અને હું ક્યારે પણ એક થયા નથી, તો જેને એકનો પણ અનુભવ છે એને એ વિચારવું રહે છે કે એ જ્ઞાની અજ્ઞાન દશાને પણ આ રીતે સમજે છે અને તે એમની સાચી સમજ છે. તો વર્તમાનમાં પણ હું જ્ઞાયક સાથે એકનિક છું એ અનુભવ સાચો એ કેવી રીતે ખોટો છે અને અનુભવ કેવી રીતે સાચો થાય એ વિષયના ઊંડાણમાં પછી એને જવું રહે છે. ઉપર ઉપરથી તો એને એમ અનુભવ થાય છે કે જે તે રાગ થાય છે તો મારામાં થાય છે, મેં ક્રોધ કર્યો એવો મને ચોખ્ખો અનુભવ છે, મેં રાગ કર્યો એવો મને અનુભવ છે, મેં દ્વેષ કર્યો એવો મને અનુભવ છે. કે જ્ઞાયકમાં જ્ઞાનમાં જ્ઞાનને વિભાવ કદી એક પ્રકાર ચાહે જ્ઞાની ના હો કે ચાહે અજ્ઞાની ના હો કોઈના એક થતા નથી. તો જુદા છે ને જુદા જાણવા આ તો કઈ કરવાનું રહ્યું એમાં, જે જુદા છે એને જુદા જાણવા. કરવાનું એટલું કે જુદા છે એને ભેગા જાણતો તો એમ ન જાણવું એમ ન કરવું. ખરેખર તો એટલે એને ઉપાધિ કહે છે. શું કરવાનું નામ ઉપાધિ પાડી છે કે જુદા નથી અને એને જુદા નથી છતાં જુદા જાણતો નથી, ભેગા કરવાની ઉપાધિ કરે છે. માટે એને ઔપાધિક ભાવ કહે છે. વિભાવ ભાવને ઔપાધિક ભાવ કહે છે. અને જે જુદા છે એને જુદા સહજપણે જાણે તો એને નિરુપાધિક ભાવ કહેવામાં આવે છે. ઉપાધિને નિરુપાધિ કહેવાનું કારણ એ છે કે ખરેખર એમાં ઉપાધિ છે, ચોખ્ખી ઉપાધિ છે. હવે એવો ટેવાઈ ગયો છે જેમ અખંડના વિષમથી ટેવાઈ જાય અને તલપ લાગે તો અખંડ વગર રહી શકે એમ નહીં. આ દશા છે. અનુભવ પ્રકાશમાં એ દ્રષ્ટાંત આપ્યું છે અખંડનો, કે જેમ અખંડનો અમલ ચડે છે ત્યારે એ ભૂલી જાય છે. અમલ એટલે મત કે હું કોણ છું કેમ છું, તો ગમે તેમ પાગલપણાની જેમ મનુષ્યને અનુચિત પ્રવૃત્તિ કરે છે, પ્રલાપ કરે છે. જ્યારે અખંડથી અખંડનો કેક ઉતરી જાય છે ત્યારે એને એમ થાય છે કે આ વ્યસન તો સારું નથી, કેમ કે એને એ બહુ દુઃખી છે. એવી દશામાં એ બહુ દુઃખી છે. ઘણી આકુળ દશા છે. ગાણપણ છે એ ઘણી આકુળતાનું મૂર્ત સ્વરૂપ છે. આ જેટલું ગાણપણ જે તે પ્રકારનું હોય, બહુ ભાગ તો જે મેન્ટલ ડિપ્રેશન જેને કહેવામાં આવે છે, માનસિક તણાવ, માનસિક દબાણ, એની અમુક હદ ઓળંગી જતા પછી ગાયન પણ ઊભું થાય છે. ઓળંગી જાય એટલે હદ બહાર થઈ જાય જ્યારે ડિપ્રેશન, ત્યારે ગાયનપણમાં પરિણમે છે. એનો અર્થ શું છે કે પહેલા ઘણી આપૂર્તા હતી, બહુ વધી એટલી હદે વધી કે પછી એનો વિચાર ઉપરનો કંટ્રોલ ગયો. બુદ્ધિ એ વિચારથી સંબંધ નથી રાખતી. પછી વિચાર સાથે જે બુદ્ધિનો સંપર્ક છે એ છૂટો થઈ જાય છે. તો એવી રીતે આ જે દારૂ પીએ છે, કોઈ પણ વ્યસન છે, એ વ્યસન પોતે માનસિક નબળાઈની ચોખ્ખું ચોખ્ખી નિશાની છે. બીડી પીવાનું કોઈને વ્યસન હોય છે, આ ચા પીવાનું વ્યસન હોય છે. માણસ ચા તો મળવું જ જોઈએ, ચા ન મળે તો માથું દુખે છે એવું કાંઈ થાય. પેલા લોકોને કઈ કઈ શરીરની વેદના થાય છે, એ બધી માનસિક નબળાઈની નિશાની છે. ચોખે ચોખે ગમે એવો માણસ, શક્તિવાળો, બુદ્ધિવાળો, નિરીવાળો, પાવરફુલ દેખાતો હોય, સ્પિરિટવાળો દેખાતો હોય, પણ જો એને વ્યસન હોય તો એ વાત સ્પષ્ટ છે કે માનસિક રીતે એ નબળો છે. એનો બીજો વિચાર કરવાનો પ્રશ્ન રહેતો નથી કે નબળો હશે કે નહીં હોય, એમ વિકલ્પ કરવાનો પ્રશ્ન રહેતો નથી. ખરેખર તો એનો દેખાવ નાસ્તિ નથી, પણ એ અસ્થિ માંથી ઊભી થયેલી પરિસ્થિતિ છે. પોતે પરિપૂર્ણ હોવાને લીધે કોઈ પરની અપેક્ષા પૂર્ણતાને હોતી નથી. જો હું મારા સ્વરૂપથી પૂર્ણ છું તો મારે કોની અપેક્ષા? આ કોઈની અપેક્ષા નહીં એનું નામ વૈરાગ છે. ખરેખર તો એનો આધાર શું થયો કે પરિપૂર્ણ નિજ સ્વરૂપ એ એનો આધાર છે. એનો બહારનો દેખાવ એ આવ્યો કે બીજાની અપેક્ષા નથી. એમાંથી જ આ ઉભી થયેલી વાત છે. એ તો શું છે કે એનો પર પદાર્થ અપેક્ષિત સંબંધ શું એવા પરિણામ મન પર પદાર્થની સાથેનો સંબંધ કેવો? તો કે કોઈની અપેક્ષા ન રાખે તેવો. એટલી વાત છે. પરિણતિ થઈ ગઈ છે, એવી કોઈ દશા થઈ ગઈ છે જે છોડવી અનંત કાળમાં એને દુષ્કર થઈ પડ્યું, પોતાને ફેરફાર કરવો એ કઠિન થઈ પડ્યો, તો પણ કરવા ધારે તો આત્મામાં આનંદ શક્તિ છે. અનંતકાળની એ સ્થિતિને તોડતા કેટલી વાર? એક જ સમય. અનાદિમાં અંધારાને ટાળતા કેટલી વાર? પ્રકાશ થાય એટલી જ વાર. એક સમયનો પ્રકાશ અંધારાને ક્યાં ગયું? અંધારું શોધી જડે નહીં એવી પરિસ્થિતિ છે. એટલી બધી શક્તિ છે આત્મા, સ્વભાવ શક્તિ બહુ મોટી છે. નિર્ભાવને હું કદી એક થયા નથી. નિર્ભાવ વિભાવ સ્વરૂપે સદાય રહ્યો છે. મૂળ આત્મ સ્વભાવ કદી પણ વિભાવ રૂપે થયો નથી, થયો નથી, થતો નથી, કોઈ કાળે ભવિષ્યમાં થશે પણ નહીં. પોતે જુદો ને જુદો જ રહે છે. એવું જે પોતાનું જુદું રહેવાપણું એ પણ અબાધિત છે, અબાધ્ય સ્વરૂપ. વિભાવને હું કદી એક થયા નથી. નાયક છૂટો છે, પોતાનો નાયક આત્મા સદાય છૂટો છે. આખું બ્રહ્માંડ ફરે તો પણ એ છૂટો છે. આ નિશંકતાનું જોર છે કે એકવાર આખું બ્રહ્માંડ ફરે તો પણ એ જુદો છે. જગતની અંદર બનાવો બને છે કે માણસને પોતે જુદો છે એ વાત વર્ય કથનો પડે છે, જે કે જગતની રચના એ દ્રષ્ટિથી એ વિચારથી અસત્યનો આગ્રહ કરાવે એવી છે. જગતની રચના કેવી છે કે અસત્યનો આગ્રહ કરાવે એવી છે. દેહને આત્માનો સ્નેહ એવો છે, ગુસ્સાનો ભાવ આવે ત્યાં મુખાકૃતિના પૂજગળની આંખોમાં બધા ફેરફાર થાય. હસે તો એને અનુકૂળ હોય, શોક કરે તો એને અનુકૂળ હોય. આમ જળ અને ચેતન એકબીજાથી તદ્દન જુદા હોવા છતાં ગુણગુણની બહુ ગતિ થાય એવી પરિસ્થિતિ, સંયોગ દ્રષ્ટિએ એવી પરિસ્થિતિ દેખાય છે. એટલે જુદા પણ અનાદિથી પોતાને સમજાવી નથી. બીજું એ વાત કરું કે કોઈ એવા આત્માઓ હોય છે, એવા જીવો હોય છે કે જે તીવ્ર મિથ્યા શ્રદ્ધાની હોવા છતાં કસાયની મંદિતાને લઈને દેવ રીતે પામે છે, દેવ રીતે એના પુણ્ય હોય છે. ઘણી બધી માન્યતાથી એટલે આ કરે છે ને કે ફલાણા દેવાન લાભ કરી દે, ફલાણા નુકસાન કરી દે, કપાયમાન થાય તો આમ કરે, અને એની સામે ધર્માત્માઓનો સત ઉપદેશ છે. એ ઉપદેશની અંદર એવી વાતો સ્પષ્ટ હોય છે કે કોઈ દેવ દેવલા કપાયમાન થઈને કરીને કાંઈ કરી શકતા નથી, રાજી થઈને કોઈનું કાંઈ કરી શકતા નથી. ગુલામી તો શ્રદ્ધાને ઠેસ પહોંચે છે, એમ જે માનતા હોય એને તો ઠેસ પહોંચે છે. એવા જે કોઈ દેવ થયા હોય એને ઘણી વાર ગુસ્સો આવે છે કે આ કોઈ દેવ દેવીમાં માનતો નથી, લાવ એને થોડો સ્વાદ ચખાડો. અહીં આશાતાનો પૂર્વ કર્મનો ઉદય હોય છે અને વિકલ્પ આવે છે. એ બધો ઉદયને વિકલ્પનો કાળ એક થઈ જાય છે, એને એને મોજાય આકાશમાં ઉપાડીને મોર અને દેવતને લાભ કરે કે નુકસાન ન કરે એ માણસ કે નથી માનતો. હું તો મૂકું છું આ થી પડતો કે આખું બ્રહ્માંડ ફરે તો પણ શું જવાબ દઈએ કે આખું બ્રહ્માંડ ફરે તો પણ જુદો તે જુદો છે. તું ભલે ગમે તે કર, મારા આત્માને અડવાની સ્પર્શવાની શક્તિ તારામાં નથી કે નથી. હું મને શું ઊંચેથી પડતો મૂકતો હતો, પણ તું ઊંચેથી પડતું મૂકતો મને અડી હતો એમ નથી. મળવાનો પ્રશ્ન નથી. બોલવું તો દેવાદેવી જે થયું છે તે થશે. અવ્યાવાદ શાશ્વત મેળવો આ મારો આત્મા છે તો એમ જ રહેવાનો છે. એના એક પ્રદેશને કોઈ ઈજા કરી શકે મારા શું થાય છે ને છોલાય તો એટલું પણ છોલાતો હશે કે નહીં આપનો પ્રદેશ ક્યાં, એટલું પણ કઈ ઉજેડો થતો નથી. શું કે છે ઉજેડો થતો નથી આત્માના પ્રદેશમાં. કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર થી ઉજેડો પણ કરી શકાતો નથી, બીજું તો શું કરી શકાય. એવું ચૈતન વજ્ર છે આત્મા છે, ચૈતન વજ્ર છે, એને ઉજેડો સુધી નથી થઈ શકતો, બીજું તો શું થઈ શકે. નેતરા આ ટ્રેન ચાલે છે ને, જંગલની અંદર ટ્રેન ચાલે છે, નાના નાના જીવ જીવાત છે, પતા ઉપર ફરતા હોય, જીવડા ખાય માટીમાં, પતા ઉપર ફરતા હોય, પછી શ્રાદ્ધ ગાડી પસાર થઈ જાય અને આત્માને શું થાય. શરીરનું તો ગોતું ઘડે નહીં કે કેમ દૂર આત્માને ઉજેડો થતો નથી. વેદના જેવું થાય છે પ્રસાતાને, એકત્વ બુદ્ધિ હોવાને લીધે એને દુઃખ ઘણું થાય છે, પણ પ્રદેશને શું થાય, આત્માને શું થાય કે એને ગાડી પૈડાનું એક રચકણે એને અડી શકતું નથી. અંગ સ્વરૂપ છે, નિર્લેપ સ્વરૂપ છે. આખું બ્રહ્માંડ ફરે તો પણ છૂટો છે. આવો અચળ નિર્ણય હોય છે, ચલાયમાન ન થાય, વિચલિત ન થાય એવો નિર્ણય હોય છે, એવું નિશંક પણ હોય. કોઈના રાગ ને કારણે કે કોઈના દ્વેષ ને કારણે બાહ્ય કાર્યોની કોઈ પરિસ્થિતિ નું કઈ પણ કારણ લાગુ પડતું, આ વસ્તુનું સ્વરૂપ જ છે. આવો અચળ નિર્ણય હોય છે, સ્વરૂપ અનુભવમાં અત્યંત નિશંકતા વર્તે છે. આવા સ્વરૂપના અનુભવમાં અત્યંત નિશંકતા વર્તે છે. જ્ઞાની એમ કહે છે કે મારું ચડે તો ચડે, પણ મારો નિર્ણય ચડે એવું નથી, એમાં શંકા પડે એવું નથી. શંકા પાડવાની આવી મહેનત કરે તો એમાં શંકા થાય, એવી રીતે થાય. સ્વરૂપ અનુભવમાં જે અભેદ ભાવે પ્રત્યક્ષ પણ અનુભવ છે, જેનો એની અત્યંત નિશંકતા વર્તે છે. એ નિશંકતા અનંતી છે, બે હદ નિશંકતા છે. એ નિશંકતાને કોઈ હદ નથી. પછી આમથી ન થાય, તેમથી ન થાય, બધું સમજાવવાના પલાખા કરવા પડે છે. વસ્તુતા એને કોઈ હદ નથી. નાયક ઊંચે ચડીને ઊંધપણે બિરાજે છે. આ મહિમા કરે છે નાયક, બધાથી પર થઈને બિરાજે છે, ઊંચે બિરાજે છે. નાયકનું સ્થાન ઊંચે છે, એટલે ઊંચે છે કે બીજું બધું એનાથી હેઠ. બીજું બધું નીચે રહી ગયું હોય છે, એ શબ્દ વાપરે છે. બીજું બધું નીચે રહી ગયું હોય છે, ઊંચે એટલે શું? આમ કઈ એનું કોઈ બારમી અંદર ઊંચ નીચેનું છે કે નહીં? પોતે મુખ્ય છે અને પોતે એટલો જોવો રહીને બધું જોવે છે. પોતાની ઉત્કૃષ્ટતા પાસે બીજા કોઈની ઉત્કૃષ્ટતા એને ભાસતી નથી. તેથી તો તેરમું સ્થાનથી બધું વ્યવહાર બનશે. તેરમું સ્થાને પોતે સાક્ષાત પ્રભુપદમાં બિરાજમાન થયો, એટલે બીજા એવા કોઈ પણ પરમેશ્વર હોય સમકક્ષ, બીજા અરિહંતો, તો પણ એની સાથેનો કોઈ વ્યવહાર હતો
નથી.
પોતા કરતા આગળ થઈ ગયા એમની કઈ વિશેષતા ખરી કે નહીં? અરે એથી આગળ જે સિદ્ધપદમાં બિરાજમાન છે એનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે, તો પણ એના પ્રત્યેનો કોઈ વ્યવહાર હતો નથી. અરવિંદ ભગવાન નમો સિદ્ધાનંદ બોલે કે ન બોલે? ન બોલે. પંચપરમેશ્વર ગુરુનું કઈ ઉચ્ચાર ન કરે કે નહીં? એવું પોતાની પૂર્ણ પ્રભુતામાં મન માને છે કે ત્યાંથી બહાર નીકળવાનો પ્રશ્ન રહેતો નથી. શ્રીમદજીએ કેટલાક પત્રોમાં એવી વાતો લીધી છે કે કેવજ્ઞાનનું સ્વરૂપ જે આગમને વિશે પ્રસિદ્ધ છે તેવું ખરેખર કેવજ્ઞાનનું સ્વરૂપ છે કે નહીં તે વિચારવા યોગ્ય છે. આવી રીતે પ્રશ્ન ઉભો કર્યો છે.
કે આ બંને વિશે તો કેવળ જ્ઞાનનું એવું સ્વરૂપ છે કે મુકા લોકને જાણે છે કેવળ જ્ઞાન, છદમસ્ત જીવને જાણવાની પ્રવૃત્તિ યોગ્ય નથી. છદમસ્ત જીવ બીજા પદાર્થને જાણે ત્યારે બીજા પદાર્થની સંમુખ થાય, બીજા પદાર્થને અવલંબે અને જાણે, એવી એની જાણવાની શક્તિ લીલી થઈ ગઈ છે. તો એની સન્મુખ થઈને અવલંબીને જાણવું પડે એને, અને તો પણ પૂરું ન જાણે, તો પણ અધૂરું જાણે, તે પદાર્થને વિશે સંપૂર્ણ જ્ઞાન ન કરી શકે. અલ્પ જાણે, અલ્પ જાણે તો પણ આવી પોતાની સ્થિતિ ખરાબ કરીને જાણે, બગાડીને જાણે. તો છદમસ્ત જીવ એમ સમજી લે છે કે કેવળ જ્ઞાન લોકાલોકને જાણે તો કેવળ જ્ઞાન લોકાલોકની સન્મુખ થઈ ગયું છે, તો એવું કેવળ જ્ઞાનનું સ્વરૂપ નથી. આટલો દ્રષ્ટિકોણ સિદ્ધ કરવા માટે કેવળ જ્ઞાન સ્વસન્મુખતા છોડતું નથી, પર સન્મુખ થઈને જાણતું નથી, આ માટે બહુ મોટો બોલાવશે. એવું જે કેવળ જ્ઞાનનું સ્વરૂપ છે એ બતાવવા માટે એ લોકાલોકને જાણે છે એ વાત ઉપર પ્રશ્નચિહ્ન ઉભો કર્યો છે. એ રીતે કેવળ જ્ઞાનના સ્વરૂપને સમજવાને બદલે કેવળની જે સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. પોતાને કેવળ જ્ઞાનની વ્યાખ્યા કરવાનો પ્રસંગ આવ્યો આત્મસિદ્ધિમાં, તો ઓલી વાત ન લીધી કે લોકાલોકને જાણે તે કેવળ જ્ઞાન, એ વ્યાખ્યા જ નથી કરી એમણે. પરિભાષામાં એ વિષય જ બાદ કરી નાખ્યો છે. નહીંતર આપણું લોકાલોક પ્રતિબિંબિત થાય છે ને જણાઈ જાય છે તો પણ એ વિષય ના લીધો. એમ મોક્ષને પર પ્રત્યે દોરવો નથી, અનાદિનો પર પ્રત્યે તો દોરાઈ ગયો છે, એને પાછો વળવો છે. તો અધ્યાત્મનું એ પડખું મુખ્ય કરે છે કે જેમાં પરના સંપર્કનું પ્રયોજન નથી, પર સાથે જાણે સંબંધ નથી, એની મુખ્યતા કરવી છે. એટલે એમ કહ્યું
આમ તો સ્વભાવ ખરેખર તો મુખ્ય છે, એ પરિપૂર્ણ સ્વભાવમાં આશ્રય છે, એ જ મુખ્ય છે. હું તો આવી જાય
છે, હું તો સહજપણે નિર્મળતાને લીધે સ્વચ્છતાને લીધે એ પ્રકાર ઉભો થાય છે. પણ બાહ્ય દ્રષ્ટિ જીવોને બાહ્યમાં હોવાથી એને એ રીતે કેવળ જ્ઞાનનું સ્વરૂપ આશ્ચર્યકારી દેખાડીને આકર્ષણ ઊભું કરાવવાની એક પદ્ધતિ છે બાળ જીવો માટેની. શું જો ત્યાં ગયા વગર જાણી લીધું, કરોડો યોજન દૂર પડેલી વસ્તુને ત્યાં પહોંચ્યા વગર, ત્યાં ગયા વગર અહીં બેઠા બેઠા જાણી લે છે, જોઈ લે જ્ઞાનનો ચમત્કાર એમ ક્યાં. એ બાહ્ય દ્રષ્ટિ જીવોને મહિમા આવવા માટે સમજાવવાની પદ્ધતિ લેવામાં આવે છે, પણ એની કાંઈ મહિમા નથી. ખરેખર તો અખંડ સ્વભાવનું જે કેવળ જ્ઞાન વર્તે છે એની જ મહિમા છે. એટલે જ્ઞાયક એટલે પોતે, અહીંયા જ્ઞાયક એટલે પોતે, પોતે ઊંચે ચડીને બિરાજે છે, એટલે પોતાને સર્વોત્કૃષ્ટપણે જોવે છે, સર્વોત્કૃષ્ટ સ્વરૂપે જોવે છે, પોતાને ઉર્ધ્વ એટલે મુખ્યપણે જોવે છે, પોતાની મુખ્યતા અને પોતાની ઉત્કૃષ્ટતા આગળ કોઈની મુખ્યતા અને કોઈની ઉત્કૃષ્ટતા પાસે નથી. એટલે પોતાથી બીજું બધું નીચે રહી ગયું છે અથવા ગૌણ થઈ ગયું છે, પોતાની મુખ્યતા પાસે બધું ગૌણ જ છે. નિશંકતા ઉપર, સમ્યક દ્રષ્ટિની નિશંકતા ઉપર અને નિર્ભયતા ઉપર સાત શ્લોક, સાત કર શંકરાચાર્ય અધિકારમાં લેખા છે. સપ્ત ભય રહિત છે, એને એક એક ભયના એક એક શ્લોકની રચના કરી છે. એમાં વજ્રપાત થાય તો પણ જગતની અંદર વજ્રપાત થાય, અને જે વજ્રપાત ને લીધે ત્રણેય લોક ખળભળી ઉઠે કે અરે શું થશે, દુનિયાનું શું થશે, કઈ પ્રલય તો નહીં થઈ જાય ને. તો કે સમ્યક દ્રષ્ટિ કે સતત નિશંક હોવાની લીધે નિર્ભય છે. સતત શબ્દ વાપર્યો છે, સાતેની અંદર સતતમ શબ્દ વાપર્યો છે. ક્યારેક યાદ કરે છે અને નિશંક થાય છે, સતત નિશંક છે અને તેથી કરીને તે નિર્ભય છે. નિશંકમ સતતમ સહજમ જ્ઞાનમ સદા વિંદતી, આ સાતે શ્લોકનું છેલ્લું પદા છે. નિશંકમ સતતમ સહજમ સદા જ્ઞાનમ સદા વિંદતી, જ્ઞાનને સદાય અનુભવતો હોવાને લીધે સતતપણે નિશંક છે અને તેથી તે નિર્ભય છે, એને કોઈ શંકા પડતી નથી. પોતાના જ્ઞાન વજ્રને અનુભવથી જાણે છે કે ઓહો આ જ્ઞાન આવું વજ્ર છે કે જેની પાસે જગતમાં કહેવાતું વજ્ર તો નામ માત્ર વજ્ર છે. સાચું વજ્ર તો આ ચૈતન્ય વજ્ર છે કે જેને ત્રણેય કાળને વિશે કોઈ પણ બાધા પહોંચતી નથી. અઠ્યાસી પણ મુનિ દશા હતો, નિરાશી ના બોલ નો પણ વિષય
એટલે
તો બહુ મહિના આવે છે. સરસ છે વિસ્તાર થી સમાધિ પરિણત છે, ચારિત્ર છે ને, નિરા છે સમાધિ પરિણત છે. નિર્વિકલ્પ સમાધિમાં ક્ષણે ક્ષણે લીન થાય છે, ભલે સપ્તમ ગુણસ્થાનનો કાળ છઠ્ઠા ગુણસ્થાન કરતા અડધો છે, છઠ્ઠા ગુણ સ્થાન નો કાળ સાતમા ગુણ સ્થાન કરતા ડબલ છે, તો પણ મુખ્યતા નિર્વિકલ્પ સમાધિની છે, સ્વવિકલ્પ વ્યવહારની નથી. કેમ કે શક્તિ એની છે. છઠ્ઠું ગુણ સ્થાન તો પ્રમાદનું પ્રમત ગુણ સ્થાન છે. પ્રમાદનું પ્રમત ગુણ સ્થાન એ દોષનું અશક્તિનું ગુણ સ્થાન છે. અશક્તિ ત્યાં પ્રગટ થાય છે. અને સાતમું ગુણ સ્થાન તો અપ્રમત ગુણ સ્થાન છે, જેમાં નિર્વિકલ્પ સ્વરૂપ ધ્યાનમાં ચૈતન્ય ગુણો છૂટો પડી જાય છે ક્ષણે ક્ષણે. તો મુનિરાજને જોવે છે, સાતમા ગુણ સ્થાન વર્તી મુનિરાજને જોવે છે. છઠ્ઠા ગુણ સ્થાન વર્તી વ્યવહાર પાડતા મુનિરાજને લક્ષમાં લેતા નથી. મુનિદશા કે એટલે સીધું ભાવલિંગ દેખાય છે. કેમ કે જે છઠ્ઠા ગુણસ્થાનનો વ્યવહાર છે તો મિથ્યા દ્રષ્ટિ અભવ્ય દ્રવ્યલિંગી ને હોય, અભવ્ય હોય તો હોય. મુનિનું નામ પડે એટલે સીધું નિર્વિકલ્પ ધ્યાનમાં જે સમ્યક દ્રષ્ટિ પોતે આવે છે એનું સાતમા ગુણસ્થાનનો દરજ્જો શું એ સીધો એને ત્યાં ચોંટે છે. પોતાની નિર્વિકલ્પ અનુભવની ખબર છે, ખબર છે તો એ સાતમા ગુણ સ્થાનમાં કેટલા ઉત્કૃષ્ટ ભાવે હોય છે એ એના અંદાજમાં છે, એ એના માપમાં છે, એ એના જ્ઞાનમાં છે. મુનિરાજ એમ કહેતા ને એને સીધું નિર્વિકલ્પ સમાધિમાં પરિણત છે તે મુનિરાજ છે એમ આવે છે. સિદ્ધનો એમ આવે છે. બીજી રીતે બીજી દ્રષ્ટિએ મુનિરાજને જોતા નથી. પણ શબ્દનો વાક્યનો ટુકડો છે તો મૂર્તિ મંત જે મુનિદશા છે જેને ભાવલિંગ કહ્યું છે શાસ્ત્રની અંદર, એ સમાધિ પરિણત દશાને કહ્યું છે. મિથ્યા દ્રષ્ટિને તો વ્યવહાર હોય છે પણ સમાધિ પરિણત હતા એટલે મુનિ જ નથી થાય. એને અંદર લાવવા માંગે તો કઈ આવું નથી, બાર છે તો બાર જ છે. એ તો ભગવાન ની આજ્ઞા છે, દુર્ગોષ્ણી ની આજ્ઞા તો છે જ પણ ભગવાન ની આજ્ઞા છે. એને અનુમોદ જ્ઞાન પહોંચે, એને પ્રોત્સાહન ન મળે એટલા માટે એ વાત છે. અને પોતાને એમાંથી કઈ મળે એ પરિસ્થિતિ નથી. આત્મજ્ઞાન રહી છે, ગુણ પેટ્યા નથી, તો ગુણીનો સંગ કરવાનું વિધાન છે. ગુણીનો સંગ કરીને શું કામ છે? તો એ જે મિથ્યા પંથ છે એને જ્ઞાવી દે કે આ પણ બરાબર છે, આ બરાબર છે એનો અર્થ કે ઓલું બરાબર નથી, બે બરાબર નહીં એવું નથી. હા, વિરાટ ના આવે. એ જરા દેખાય એ ચીજ નથી એટલે જરા માણસને ખ્યાલ નથી આવતો કે આને એનું બધું જોતા ઓલાને વિરાટ ના થાય છે. ત્રણેય કાળના ભાવલિંગી સંતોની વિરાધના છે. વર્તમાન એક સમયના મિથ્યા દ્રષ્ટિ દ્રવલિંગી, અત્યારે તો લિંગાભાસ છે, દ્રવલિંગીય નથી કોઈ, એને અનુમોદવા જતા ત્રણેય કાળના ભાવલિંગી સંતોની વિરાધના છે. ત્રણેય કાળના વિતરાગ માર્ગની વિરાધના છે, કેમ કે તો સાક્ષાત માર્ગ છે. મુનિરાજ છે એ તો સાક્ષાત જિનમાર્ગ છે, એ જિનમાર્ગની વિરાધના છે. ગુરુદેવ બહુ કઠોર શબ્દ વાપરતા હતા એમ કે જે વિતરાગના માર્ગને લૂંટનારા લૂંટારા છે. વખતે સામર્થ હું લઈને આવ્યા હતા, મને તો લોકો મારે, અમે જેને ગુરુ કહીએ છીએ એને તમે લૂંટા રાખ્યો છે, લોકો મારે ને ક્યાંક એવું થતું પણ ખરો. એ વાત બહાર આવી એટલે ક્યાંક એવું તોફાન પણ થઈ જતું હતું. ઘણું હતું એટલે છતાં હજારો લોકો લાખો લોકો આવતા હતા. સાધારણ માણસ તો બોલે તો મોટું તોફાન થાય. કેમ કે એક શરાફ બેઠો હોય, પ્રમાણિકતાથી શરાફીનો ધંધો કરતો હોય, એની બાજુમાં બીજો કોઈ શરાફ ન હોય, માયાવી હોય, અને એના કરતા સારું ફર્નિચર ને સારું બોર્ડ બનાવીને સારા કપડા પહેરીને બેસી જાય કે બાજુવાળા કરતા મારી દુકાન બહુ સારી છે, તો શું થાય? સરાફતના ધંધાને ઈજા પહોંચે છે, હાનિ પહોંચે છે. એમ ગુણમાર્ગને અનુમોદવા જતા સન્માર્ગને ઠેસ પહોંચે છે. સન્માર્ગની સહજપણે વિરાધના થાય છે, સિદ્ધિ ન કરે તો આડકતરી રીતે પણ વિરાધના થાય છે, અને એ અપરાધ ગુરુ ગુરુ શાસ્ત્ર ત્રણેય પ્રત્યેનો બહુ મોટો અપરાધ છે. તીવ્ર મિથ્યા થતા એ બધા પ્રકાર ઉભા થાય. અહીંયા કહે છે મુનિરાજ તો સમાધિ પરિણત છે, નિર્વિકલ્પ સમાધિમાં લીન થયા લીન થઈ ગયા, લીન થયા છે, લીન થશે, એ બધા મનુયાદને એક દ્રષ્ટિએ જોવામાં આવે છે. એવા છે કે જ્ઞાયકને અવલંબી વિશેષ વિશેષ સમાધિ સુખ પ્રગટાવવાને તેઓ ઉત્સુક છે. કેવા છે મુનિરાજ? કે એમને ઘણો ઉત્સાહ છે નાયકને અવલંબવાનો, અંદરમાં ઘણો ઉત્સાહ છે કે જેથી ક્ષણે ક્ષણે એ અવલંબી લે છે, એ ઉત્સાહમાં છે આખા જગતથી વિમુખ થઈને. એક જ પોતાના ઉત્સાહિત કાર્યમાં જે અહર્નિશ લાગેલા છે, દિવસ રાત્રિ લાગેલા છે, રાત ને દિવસ એક જ કામ પાછળ જેઓ લાગી ગયા છે અને વિશેષ વિશેષ સમાધિ સુખ જે પ્રગટાવી રહ્યા છે, વધુ ને વધુ સમાધિ સુખ એ બોલાવે છે. કે કોઈને એમ લાગે કે મુનિ મહારાજ છઠ્ઠે સાતમે છઠ્ઠે સાતમે ગુણ સ્થાને ઝૂલે છે, માટે મુનિ દશામાં ત્યાં ને ત્યાં છે એમ નથી. દરેક ભૂમિકામાં મુખ્ય એના ત્રણ વિભાગ થાય, જગન્ય મધ્યમ ને ઉત્કૃષ્ટ, અને વિશેષપણે જુએ જુઓ તો એક ગુણ સ્થાનના અસંખ્ય ભેદ છે. આથી આગળ આથી આગળ આથી આગળ આથી આગળ વારંવાર જ્ઞાયકને અવલંબીને, ક્ષણે ક્ષણે જ્ઞાયકને અવલંબીને, એટલે કે ક્ષણે ગણે ક્ષણે ક્ષણે સ્વરૂપની આરાધના કરતા કરતા તેઓ પોતાના આત્મિક સુખને વધુને વધુ પ્રગટ કરવા માટે ઉત્સુક છે, વધુ આત્મસુખને પ્રાપ્ત કરવાના પ્રયત્ન માટે પડેલા છે. આ સિવાય એમને માત્ર બીજું કોઈ કામ હતું નથી, કોઈ કામ ન કરે, એક જ કામ કરે છે ફક્ત પોતાનું સુખ વધુમાં વધુ પ્રગટ કરવું બસ. વ્યાખ્યાન આપતા હોય મુનિરાજ તો એવું પ્રશ્ન હોય ભલે બને છે, કેમ કે એમને લોકો માટે હવે બહુ વખત નથી, જેટલું આયુષ છે એમાં પૂર્ણતા પ્રાપ્ત કરવી છે. આગમના સિદ્ધાંતની ખબર છે કે અત્યારે તેઓ દશા નથી થતી, તો પણ એને ગૌણ રાખીને, શું એ વાતને ગૌણ રાખીને પોતાના પુરુષાર્થમાં જરા પણ કૂટ આવે એ પરિસ્થિતિમાં આવતા નથી. ભરતી તે ભરતીમાં જ કામ કરે છે, ઠેક સુધી ભરતીમાં જ કામ કરે છે. એવા મુનિરાજને કોઈ વ્યાખ્યાનનો ઉદય હોય, કોઈ વ્યાખ્યાન આપતા આપતા લીન થઈ જાય, છતાં વ્યાખ્યાનના વિષયની લિંક છૂટે નહીં. પ્રસંગ જોવા જેવો તો ખરો, કેવો જોવા જેવો તો ખરો, કે આ કેવી રીતે જે ક્ષણે ક્ષણે સ્વરૂપમાં લીન થઈ જાય અને એ લીનતાના રસમાં, આત્મરસમાં તરબો થઈને એની માણી બહાર આવે, એ પ્રસંગ કોઈ જુદો હોય છે. શાસ્ત્રો વચ્ચે વિષય અનુસંધાન બરાબર એવી વિચિક્ષણતાથી બીજા કોઈ જીવ એવી શાસ્ત્ર રચના ન કરી શકે
એવી એવી
તે પ્રકારનું ભાષાનું સૌક્ષમ વિશેષ હોય એવા વિદ્વાનો હોય તો પણ ભાવની મુનિરાજ જેવી શાસ્ત્ર રચના એ ન કરી શકે. એને એક શોષણ હોય એ તો એની ઘણી સાવધાની રાખીને એમાં એની રચના કરે, અને મુનિરાજ સ્વરૂપમાં સાવધાન થઈને એની રચના કરે, શાસ્ત્રમાં સાવધાન થઈને શાસ્ત્રની રચના ન કરે. એનો પુરાવો છે સ્વામી સારની પહેલી કથાને ટીકામાં, કે મારી પરિણતિ અનાદિથી કલ્માશી થઈ રહી છે, આ શાસ્ત્રની ટીકા કરતા કરતા મારી પરિણતિ વિશુદ્ધ થાવ એવી ભાવના રાખીને હું આ શાસ્ત્ર કરું છું. એનો અર્થ શું છે? કે શાસ્ત્રની ટીકા કરવો એ તો વિકલ્પ છે, વિકલ્પ કરતા કરતા પરિણતિ ઉજ્જવળ થાય એમ કેમ બને? તો કે એ ટીકા કરતા કરતા મારી સ્વરૂપ સાવધાની અને સમાધિ પરિણત દશા એટલી વધશે. આ તો સાઈડ બિઝનેસ છે, બાજુમાં થઈ જાય છે ટીકા. એમાં હું સાવધાન નથી, હું તો મારા સ્વરૂપમાં સાવધાન રહીશ, એથી મારી પરિણતિ ઉજ્જવળ થશે. પરિણતિ તો સ્વરૂપ આશ્રિત ઉજ્જવળ થાય છે, પરાશ્રિત શાસ્ત્રને આશ્રિત ઉજ્જવળ થતી નથી. એટલે એ કાર્યમાં ઉત્સુક છે. તે મુનિવરશ્રી પ્રજ્ઞ પ્રજ્ઞધારી દેવ, મુનિવર મુનિશ્રેષ્ઠ, મુનિવર એટલે મુનિશ્રેષ્ઠ, એટલે બીજા અવશ્રેષ્ઠ છે એમ નથી કે હું તો મહિમાથી એનું નામ લેવામાં આવે છે, એને શ્રેષ્ઠતા બતાવવામાં આવે છે. અને આ મુનિરાજ છે પ્રજ્ઞ પ્રજ્ઞધારી દેવ, નિયમસાર ને ટીકાકાર મુનિરાજ છે, જે આત્માની મસ્તીમાં કુંડાચાર દેવે નિજ સ્વરૂપની ભાવના અર્થે નિયમ સાર રહીશું એની એવી જ મસ્તીથી ટીકા કરે છે. ટીકાકાર મુનિરાજને પણ મસ્તી ચડી છે એ વિશે વાત કરશું.